અયુબનું પુસ્તક 26મો અધ્યાય, ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે સામર્થ્ય વગરનાને તે શી રીતે સહાય કરી છે, નિર્બળ હાથને તે કેવી રીતે બચાવ્યો છે, અજ્ઞાનીને તે કેવી રીતે બોધ આપ્યો, તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે, તે કોને આ શબ્દો કહ્યા છે, અને કોનો શ્વાસ સારામાંથી નીકળ્યો, પાણી તથા તેમાં રહેનારાની તળે મુળેલાઓ ધ્રુજે છે, તેની આગળ શેઓલ ઉગાડ્યું છે અને વિનાશને કંઈ ઢાંકણ નથી, તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અધર લટકાવે છે, તે પોતાના ગાળા વાદળામાં પાણીને બાંધી દે છે અને તેના ભારથી વાદળ ફાટી જતું નથી, તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે અને તે પર પોતાનું વાદળ પ્રસારે છે, તેણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ મુકરર કરી છે, તેની ધમકીથી આકાશના સ્તંભો કાંપે છે અને વિસ્મિત થાય છે, તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે અને પોતાના ચાતુર્યથી તે અજગરને વિંધે છે, તેના આત્માએ આકાશને નિર્મળ કર્યું છે, તેના હાથે જલદ સર્પને વિંધ્યો છે, આ તો તેના માર્ગોનો માત્ર ઇશારો છે, આપણે તેનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે. અધ્યાય 27. અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે દેવે મારો હક ડૂબાવ્યો છે, સર્વ શક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, તેના સોગન ખાઈને હું કહું છું કે કેમ કે મારો જીવ મારા ખોડિયામાં હજી અનામત છે અને ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે, નિશ્ચય મારા હોઠથી હું અસત્ય નહીં બોલું અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહીં કરું, હું તમને ન્યાય ઠરાવું એવું ઈશ્વર ન થવા દો, મરતા સુધી હું મારા પ્રમાણિકપણાનો ઇનકાર કરીશ નહીં, મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ અને તેને કદી છોડીશ નહીં, મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી, મારા શત્રુને દુષ્ટની પેઠે અને મારી વિરુદ્ધ ઉઠનારને અન્યાયની પેઠે થાવ, કેમ કે અધર્મી નફો મેળવે તો પણ ઈશ્વર તેનો જીવ લઈ લે તો પછી તેને શી આશા રહે, જ્યારે તેના પર સંતાપ આવી પડશે ત્યારે શું દેવ તેની બૂમ સાંભળશે, શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે અને સર્વ પ્રસંગે દેવને વિનંતી કર્યા કરશે. ઈશ્વરની સત્તા વિશે હું તમને શીખવીશ, સર્વશક્તિમાન યોજના હું નહીં છુપાવીશ, જુઓ તમે સગડાએ જાતે જે જોયું છે તો શા માટે તમે બકવાદ કરો છો, ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો તથા સર્વશક્તિમાન પાસેથી જુલમીઓને મળતો વારસો આ છે, જો તેના ફરજંદની વૃદ્ધિ થાય તો તે તરવારથી કતલ થવાને વાસ્તે છે અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે, તેની પાછળ જીવતા રહેલાને મહામારી લઈ જશે અને વિધવાઓ વિલાપ કરશે નહીં, જો કે તે ધૂળની માફક રૂપાના ઢગલે ઢગલા એકઠા કરે અને કાદવની પેઠે પુષ્કળ વસ્ત્ર બનાવી દે તો તે છ બનાવે, પણ ન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે અને નિર્દોષ જનો તે રૂપ માહોમાહે વહેંચી લેશે, કરોડિયાના જાળાની પેઠે અને રખેવાળે બાંધેલા માંડવાની પેઠે તે પોતાનું ઘર બાંધે છે, દ્રવ્યવાન થઈને તે સૂઈ જાય છે પણ તેનું દફન થશે નહીં, તે પોતાની આંખો ઉગાડે છે એટલામાં તો તે હતો નહોતો થઈ ગયો હોય છે, રેલની પેઠે ત્રાસ તેને પકડી પાડે છે, રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે, પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે એટલે તે લોપ થાય છે, તે તેને તેની જગ્યાએથી બહાર ઘસડી નાખે છે, કેમ કે ઈશ્વર તેના પર બાણ ફેંકશે અને દયા રાખશે નહીં, તે તેના હાથમાંથી નાસી જવા ફોકટ ફાંફા મારશે, માણસો તેની સામે તાળીઓ પાડશે અને તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે. અધ્યાય 28. રૂપાને માટે તો ખાણ હોય છે અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે. લોહડું જમીનમાંથી કાઢવામાં આવે છે અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે. માણસ અંધકારને સીમા ઠરાવે છે અને ગાઢ અંધકારના તથા મૃત્યુ છાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે, ત્યાં થઈને જનાર તે ખાણ વિશે જાણતા નથી. તેઓ માણસોથી દૂર લટકે છે, તેઓ આમ તેમ ઝૂલે છે. ભૂમિમાંથી તો અન્ન નીપજે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઉકળતું હોય એમ થાય છે. તેના ખડકોમાંથી નીલમણીઓ મળે છે અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી. મદોન્મત પશુના પગ આગળ પગ ત્યાં પડ્યા નથી અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી. તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમુડગા ઊંધા વાળે છે. તે ખડકોમાંથી નાળા ખોદી કાઢે છે અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે. તે નદીઓને વહેતી બંધ કરી દે છે અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં આણે છે. પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મનુષ્ય તેની કિંમત જાણતું નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. ઊંડાણ કહે છે કે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. તે સોનાથી ખરીદી શકાય નહીં, તેની કિંમત બદલ રૂપું પણ તોડી અપાય નહીં. ઓફિરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં. સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેને તલે આવી શકે નહીં. પરવાળાનું તથા સ્ફટિક મણીનું તો નામ જ ન લેવું. જ્ઞાનની કિંમત તો માણેક કરતા વિશેષ છે. કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય. ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે. વિનાશ તથા મૃત્યુ કહે છે કે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે. દેવ તેનો માર્ગ સમજે છે અને તે જ તેનું સ્થળ જાણે છે, કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ તળે તે સર્વત્ર જુએ છે. જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે હા, તે માપથી પાણીને માપી નાખે છે. જ્યારે તેને વરસાદને સારું નિયમ તથા ગર્જનાની વીજને વાસ્તે માર્ગ ઠરાવ્યો ત્યારે તેણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું. તેણે તે સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. અધ્યાય 29. અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે અરે જો આગળના વખતમાં હું હતો તેવો અને જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ રાખતો હતો ત્યારે હું જેવો હતો તેવો હમણાં હું હોત તો કેવું સારું. ત્યારે તો તેનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો અને તેના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો. જેવો હું મારી પુખ્ત વયમાં હતો તેવો હું હોત તો કેવું સારું. ત્યારે તો મારા તંબુ પર દેવની રહેમ નજર હતી. ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતો અને મારા બાળકો મારી આસપાસ હતા. ત્યારે મારા પગલા માખણથી ધોવાતા હતા અને ખડકો મારે માટે તેલની નદીઓ વેવડાવતા હતા. ત્યારે તો નગરને દરવાજે હું જતો હતો. ત્યારે તો ચૌટામાં હું મારું આસન તૈયાર કરાવતો હતો. જુવાન પુરુષો મને જોઈને સન્માન ખાતર ખસી જતા અને વૃદ્ધ ઉઠીને ઊભા થતા. સરદારો વાત કરતા ચૂપ રહી જતા અને પોતાના મોં પર પોતાના હાથ મૂકતા. અમીરો બોલતા બંધ થઈ જતા અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી, કેમ કે માણસો મારું સાંભળતા ત્યારે તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા, કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો, નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો અને વિધવાના હૃદયને હું હર્ષના ગીતો ગૌરાવતો. મેં ન્યાય પણ ધારણ કર્યું હતું ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે વાસ્તે જામા તથા પાઘડી જેવો હતો. હું આંધળાની આંખો હતો અને પાંગડાનો પગ હતો. હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો. હું દુરાચારીઓના જડબા ભાંગી નાખતો અને તેઓના દાંતમાંથી શિકાર ઝૂંટવી લેતો. ત્યારે હું કહેતો કે હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ અને મારા દિવસો રેતીની પેઠે અસંખ્ય થશે. મારા મૂળ પાણી સુધી પસર્યા છે અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે. મારું ગૌરવ મારામાં તાજું છે અને મારું ધનુષ્ય મારા હાથમાં બળવત્તર થતું જાય છે. લોકો મારું સાંભળવાને તાપી રહેતા અને મારો બોધ સાંભળવાને છાના રહેતા. મારા બોલ્યા પછી તેઓ બોલતા નહીં અને મારી વાત વરસાદની પેઠે તેમના પર ટપક્યા કરતી. તેઓ વરસાદની પેઠે મારી રાહ જોતા હતા અને પાછલા વરસાદને માટે માણસો મઉ ગાળે તેમ તેઓ મારે માટે આતુર હતા. તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મ મલકાવીને તેઓને ઉત્તેજન આપતો અને મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહીં. શોકાતુર માણસો આપનાર તરીકે હું તેમને માટે માર્ગ પસંદ કરતો. હું સરદાર તરીકે બિરાજતો અને સૈન્યમાં રાજાની પેઠે રહેતો.
અયુબનું પુસ્તક તેનો 30મો અધ્યાય. પણ હવે મારા કરતા નાનાઓ જેવાના બાપોને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકો તેટલા હલકા ગણતો તેઓ આજે મને અસ્વીકારે છે. હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને 100 લાભ થાય. દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે. ઉજ્જર તથા વેરણ મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીનના ઢેફા કરડે છે. તેઓ ઝાડા ઉપરથી ખાલી ભાજી તૂટે છે અને તેના મૂળિયા તેઓનો ખોરાક છે. તેઓને મનુષ્યમાંથી હાથી કરવામાં આવે છે. ચોરની પેઠે લોકો તેમની પાછળ ઇતિયારીઓ પાડે છે. તેઓ ખીણાના કોતરોમાં પૃથ્વીના તથા ખડકોના ખાડામાં પડી રહે છે. જાડામાં તેઓ બરડા પડે છે. પ્રવચો તળે તેઓ ટોળે મળ્યા છે. તેઓ મૂર્ખોના ફરજન, હા પ્રથમ પુરુષોના ફરજન છે. દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા, પણ હવે તેઓ મારી ઠેકડીના રાસવા જાય છે. હું તેમની કહેવત થઈ પડ્યો છું. તેઓ મારાથી કંટાળે છે અને મારાથી આગા ઉભા રહે છે અને મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી, કેમ કે દેવે પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે. તેઓ લગામ છોડીને મારી પર તૂટી પડ્યા છે. મારે જમણે હાથે હુલ્લર કોળો ઉઠે છે. તેઓ મારા પગને હરસેલા મારે છે અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે. તેઓ મારો માર્ગ બગાડી નાખે છે અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે. તે માણસોને રોકનાર કોઈ નથી. 15-10 વિશાળ મોજાની પેઠે તેઓ પાળ તોડીને આવે છે. ભંગાણમાંથી તેઓ મારા પર ધસી પડે છે. મારે માથે ઘોર પ્રસંગ આવી પડ્યો છે. તેઓ પવનની પાસે મારી આબરૂને ઘસી લઈ જાય છે અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે. હવે મારો આત્મા મારામાં પીગળી ગયો છે. વિપત્તિના દિવસોએ મને ઘેરી લીધો છે. રાતે મારા હાડકા સડે છે. મને સણકા દેતા વેદના થાકતી નથી. મારા માટે મંદવાને લીધે મારા વસ્ત્ર વેરણ કેરળ થઈ ગયા છે. મારા અંગરખાના ગળાની પટ્ટી માફક તેણે મને તૂપો દીધો છે. તેણે મને કાદવમાં નાખી દીધો છે અને હું દૂર જતા રાખ જેવો થઈ પડ્યો છું. હું તને બોલાવું છું પણ તું મને ઉત્તર દેતો નથી. હું ઉભો થાઉં છું અને તું મારી સામે જોયા કરે છે. તું બદલાઈને મારા પર નિર્દય થયો છે. તારા હાથના બળથી તું મને સતાવે છે, તું મને વાયુમાં ઊંચો કરે છે, તું મને એ પર સવારી કરાવે છે, અને તું મને તોફાનમાં વાદળની પેઠે પીગળાવી નાખે છે. કેમ કે હું જાણું છું કે તું મને મૃત્યુમાં એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશે. પડી જતા માણસ પોતાનો હાથ લાંબો નહીં કરે અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહીં કરે. શું દુઃખીઓને માટે હું રડતો નહોતો? શું કંગાલાને વાસ્તે મારો આત્મા દિલગીર થતો નહોતો? હું શુભની આશા રાખતો હતો પણ અશુભ આવી પડ્યું. હું અજવાળાની આશા રાખતો હતો પણ અંધારું આવી પડ્યું. મારા આંતરડા ચળવળાટ કરે છે અને શાંત થતા નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે. હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જન્મંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું. હું શિયાળનો ભાઈ અને શામરૂકોનો સાથી થયો છું. મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડે છે. ગરમીથી મારા હાડકા બળી જાય છે. મારે માટે મારી વીણામાંથી શોકના રાગ નીકળે છે અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર સંભળાય છે. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
Amen.